આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી. અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ, આદાનપ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है. हमने इंडोनेशिया के साथ अपनी मिड डे मील स्कीम और पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम के सॉल्यूशंस साझा किए हैं. अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं.
શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
आज हमने डिफेंस एक्सचेंज, डिजास्टर मैनेजमेंट और इंडस्ट्रियल सहयोग बढ़ाने पर सहमति बनाई. अब हम दोनों देशों के कोस्ट गार्ड्स हिंद महासागर में मैरिटाइम सेफ्टी और सिक्योरिटी के लिए मिलकर काम करेंगे. दो करीबी मैरिटाइम देश होने के नाते हमने ब्लू इकोनॉमी, पोर्ट डेवलपमेंट और मैरिटाइम ट्रेड में आपसी सहयोग बढ़ाने का भी निर्णय लिया है.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેન્સેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચૂકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
સૌથી પહેલે મેં ગર્મજોશી ભરે સ્વાગત કે લીએ અપને મિત્ર પ્રેસિડેન્ટ પ્રબોવો કો ઉનકા હૃદય સે આભાર વ્યક્ત કરતા હું. ઓર આજ ઉનકે આત્મીયતા ભરે નિમંત્રણ પર ઇન્ડોનેશિયા કી યાત્રા કરતે હુએ મુજે બહોત ખુશી હો રહી હૈ. આજ સુબહ મુજે આદર કે સાથ ઇન્ડોનેશિયા કા સર્વોચ્ચ સમ્માન દિયા ગયા હૈ. યે સમ્માન કોટી કોટી ભારતવાસીઓ કા હૈ, ઇન્ડોનેશિયા કે લોગો કી ભાવનાઓ કા હૈ.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા મેડલ ઓફ ઓનર એનાયત થવો એ બધા ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ એવોર્ડ ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ ભારત આસિયાન સંબંધોને મજબૂત બનાવવા માટેના પ્રધાનમંત્રી મોદીના સતત પ્રયાસોનો પુરાવો છે. 1959માં સ્થાપિત બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા એ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે જેમણે ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સેવા આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખી છે. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી. ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઇકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઇકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી. તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઇકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી. હાઇકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. દોષિતોની અપીલ ફગાવી છે. ગુજરાત હાઇકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે. હાઇકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે. આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. કુલ 3,989 યાત્રાળુઓ બાલતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે. એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સમિતિએ POKના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે. પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાંભળીએ આંગે એક અહેવાલ.
रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है. इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है. मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है. महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है. यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है. यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.